નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે હિંમત અને કલ્પનાનું અનોખું મિશ્રણ છે.
હા, અને એ પણ કોઈ સામાન્ય પુસ્તક નહીં.
બિલકુલ નહીં. જરા કલ્પના તો કરો કે કોઈ અમેરિકન સાહિત્યના માઇલસ્ટોન ગણાતા પુસ્તક ધી એડવેન્ચર્સ ઓફ હકલબરી ફિનને ફરીથી લખવાની હિંમત કરે.
ખરેખર જ્યારે મેં પહેલી વાર સાંભળ્યું કે પર્સિવલ એવરેટ આવું કંઈક કરી રહ્યા છે ત્યારે મને પણ થયું કે આ કેવી રીતે શક્ય બનશે.
પણ તેમણે જે કર્યું છે તે માત્ર પુનર્લેખન નથી, એ તો એક સાહિત્ય ક્રાંતિ છે. 2024માં આલેલી એમની નવલકથા જેમ્સ,
અને આ લેખક પર્સિવલ એવરેટ હાલના સમયના અમેરિકાના સૌથી પ્રયોગશીલ અને એમ કહી શકાય કે બુદ્ધિશાળી લેખકોમાંના એક છે.
હા, હવે તો મોટાભાગના લોકો તેમને અમેરિકન ફિક્શન ફિલ્મથી ઓળખે છે.
બરાબર. જે એમની જ નવલકથા ઇરેઝર પરથી બની છે, પણ તેઓ દાયકાઓથી જાતિ, ઓળખ અને સત્તા જેવા જટિલ વિષયો પર લખતા રહ્યા છે. જેમ્સ એમના કાર્યનો શિખર બિંદુ કહી શકાય.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કેવી રીતે એવરેટે માર્ક ટ્વેનની વાર્તાના એક હાશિયામાં ધકેલાઈ ગયેલા લગભગ અવાજ વગરના ગુલામપાત્ર
જીમ,
હા જીમને કેન્દ્રમાં લાવીને તેને જેમ્સ નામનો એક સંપૂર્ણ બુદ્ધિશાળી અને સંવેદનશીલ માણસ બનાવ્યો છે.
આ એક સુધારાત્મક પગલું છે, સાહિત્યના ઇતિહાસમાં એક ખાલી જગ્યાને ભરવાનો પ્રયાસ.
તો ચાલો આ અસાધારણ સફરની શરૂઆત કરીએ.
વાર્તાની શરૂઆત આપણને ગુલામી પ્રથા ધરાવતા મિઝોરી રાજ્યમાં લઈ જાય છે, અને આપણે મળીએ છીએ જેમ્સને, જેને દુનિયા જીમ તરીકે ઓળખે છે.
અને આ જીમ કેવો છે?
એ એક ભોળો, વહેમી અને અભણ ગુલામ દેખાય છે. શ્વેત લોકો સામે એ જે ભાષા બોલે છે ને, એ તૂટેલી ફૂટેલી અને સરળ છે.
બરાબર, એવી જ જેવી તેઓ તેની પાસેથી અપેક્ષા રાખે છે.
બિલકુલ, એને ખબર છે કે શું બોલવાથી તે સુરક્ષિત રહેશે.
અને અહીં જ આખી નવલકથાનો પાયો નંખાય છે. આ ભોળપણ એ માત્ર એક મહોરું છે.
હા, જીવતા રહેવા માટે રોજ પહેરવો પડતો એક નકાબ.
મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ તે આ પ્રદર્શનાત્મક ઓળખનો વિચાર છે. મતલબ કે રોજિંદા જીવનમાં બે અલગ અલગ વ્યક્તિ તરીકે જીવવું પડે.
તમે સાચું કહ્યું, આ દ્વૈતતા જ નવલકથાનું હૃદય છે. કારણ કે ખાનગીમાં જેમ્સ એ અત્યંત બુદ્ધિશાળી અને શિક્ષિત છે.
એ કેવી રીતે?
એ રાત્રે ચોરી છુપીથી વોલ્ટેર અને જ્હોન લોક જેવા ક્રાંતિકારી ફિલોસોફોને વાંચે છે.
વાહ.
એટલું જ નહીં, એ પોતાની નાની દીકરી લીઝીને મૂળાક્ષરો શીખવે છે અને બીજા ગુલામો સાથે સમાજ અને સ્વતંત્રતા વિશે ગહન ચર્ચાઓ કરે છે.
એટલે કે એની સાચી બુદ્ધિ એક એવો ખજાનો છે જેને છુપાવવો પડે છે.
હા, કારણ કે જો એ ખજાનો પ્રગટ થાય તો એ તેના માટે મૃત્યુદંડ સમાન બની શકે છે.
એ સમયમાં એક બુદ્ધિશાળી ગુલામ એ શ્વેત માલિકો માટે સૌથી મોટો ખતરો હતો. પણ આ નાટકીય જીવનમાં એક એવો વળાંક આવે છે જે બધું બદલી નાખે છે, નહીં?
હા, એક રાત્રે જેમ્સ તેની માલકીન મિસ વોટસનને એને વેચવાની વાત કરતા સાંભળી જાય છે.
વેચવાની વાત?
હા, $800માં ન્યૂ ઓર્લિયન્સના કોઈ વ્યાપારીને. આ સાંભળવું એ જાણે તેના પર વીજળી પડવા બરાબર હતું.
કારણ કે આ માત્ર એક સોદો નહોતો.
ના, આ એક પરિવારને કાયમ માટે તોડી નાખવાની, એક પિતાને એની પુત્રીથી અને પતિને એની પત્નીથી હંમેશા માટે અલગ કરવાની ઘાતકી યોજના હતી.
અને આ ક્ષણ જેમ્સ માટે નિર્ણાયક બની જાય છે. અહીંથી એની અંદરનો વિદ્રોહ જાગે છે, કારણ કે આ સોદો એના માટે શારીરિક મૃત્યુ કરતા પણ વધુ ભયાનક છે.
બરાબર, એ એના પિતા અને પતિ તરીકેના અસ્તિત્વ પરનો હુમલો છે.
અને આ જ ઘટના નવલકથાનો મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે. જે વ્યક્તિને કાયદેસર રીતે સંપત્તિ ગણવામાં આવે એના માટે સ્વતંત્રતાનો સાચો અર્થ શું?
અને બસ આ જ સવાલનો જવાબ શોધવા જેમ્સ પોતાની બુદ્ધિનો અત્યંત કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. તે ભાગી છૂટવાની એક એવી યોજના ઘડે છે જે કોઈ વિચારી પણ ન શકે.
શું કરે છે?
એ એક ડુક્કરને મારીને તેના લોહીથી પોતાની ઝૂંપડીમાં એક ભયાનક હત્યાનું દ્રશ્ય ઊભું કરે છે. એટલું વાસ્તવિક કે બધા માની લે છે કે જીમ મરી ગયો છે.
અને ત્યાંથી તે ભાગી જાય છે.
હા, જેક્સન ટાપુ પર પહોંચી જાય છે, એકલો અને આઝાદ.
પણ એની એકલતા લાંબો સમય ટકતી નથી. એ ટાપુ પર જ વાર્તાનો બીજો મુખ્ય આધાર સ્તંભ હુકફિન પ્રવેશે છે.
બરાબર. હક પણ ભાગેડું છે, પોતાના દારૂડિયા અને હિંસક પિતાથી ભાગી રહ્યો છે.
બંનેની પરિસ્થિતિ ભલે અલગ હોય પણ બંને સમાજથી ભાગી રહ્યા છે.
અને અહીંથી તેમની એક અનોખી ભાગીદારી શરૂ થાય છે. તેઓ સાથે મળીને એક તરાપો બનાવે છે જે તેમની સ્વતંત્રતાનું વાહન અને તેમની નાનકડી દુનિયા બની જાય છે.
અને શરૂ થાય છે મિસિસિપી નદી પર તેમની યાત્રા.
હા, આ નદી તેમની આશા પણ છે અને ભય પણ.
મને જેમ્સ અને હકનો સંબંધ બહુ જ જટિલ લાગે છે. એક તરફ જેમ્સ હક પ્રત્યે પિતા જેવો સ્નેહ અનુભવે છે.
હા, એને બચાવવા માગે છે.
પણ શું જેમ્સ ક્યારેય હક પર પૂરો ભરોસો કરી શકે? કારણ કે હક એ જ દુનિયાનો ભાગ છે જેણે એને શીખવાડ્યું છે કે જેમ્સ જેવો વ્યક્તિ માણસ કરતાં ઓછો છે.
સાચી વાત. આ સંબંધમાં હંમેશા એક અદૃશ્ય દિવાલ રહે છે અને આ જટિલતા એક દ્રશ્યમાં બહુ સુંદર રીતે પ્રગટ થાય છે.
કયા દ્રશ્યમાં?
જ્યારે તેમને નદીમાં તરતું એક ઘર મળે છે, જેમ્સ અંદર જઈને જુએ છે કે તેમાં હકના પિતાનો મૃતદેહ પડ્યો છે.
ઓહ!
પણ તે હકને એ દ્રશ્ય જોવાથી રોકે છે. એ હકને કહે છે કે અંદર જોવું એના માટે સારું નથી.
આ કૃત્ય માત્ર દયા નથી.
ના, તે જેમ્સને હકના સંરક્ષક તરીકે સ્થાપિત કરે છે. તે હકને એ જ ક્રૂરતાથી બચાવે છે જેનો ભોગ તે પોતે બની રહ્યો છે.
વાહ, આ તો બહુ ઊંડી વાત છે. આગળ જતા તેમની યાત્રા તેમને સમાજના કેવા કેવા રૂપો બતાવે છે?
એમની યાત્રા એક રીતે એ સમયના અમેરિકન સમાજનો એક્સરે છે. તેઓ ગ્રેન્જરફોર્ડ અને શેફર્ડસન નામના બે પરિવારો વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટના સાક્ષી બને છે.
જ્યાં લોકો કારણ વગર એકબીજાને મારી રહ્યા છે.
બિલકુલ. જેમ્સ આ બધું એક બહારના વ્યક્તિની જેમ, એક માનવશાસ્ત્રીની જેમ જુએ છે, જાણે કોઈ આત્મવિનાશક જનજાતિનો અભ્યાસ કરી રહ્યો હોય.
અને પછી વાર્તામાં પેલો વળાંક આવે છે, એ બે ઠગ પાત્રો, ડ્યુક અને કિંગ.
હા,
ટ્વેનની મૂળ નવલકથામાં તો આ પાત્રો થોડા હાસ્યાસ્પદ લાગે છે, પણ એવરેટે તેમને કેવી રીતે રજૂ કર્યા છે?
અહીં એવરેટ અને ટ્વેન વચ્ચેનો મોટો તફાવત દેખાય છે. જેમ્સમાં આ ઠગાઓ હાસ્યાસ્પદ નથી.
તો કેવા છે?
અત્યંત ખતરનાક છે. જેમ્સ તરત જ તેમની અસલિયત પામી જાય છે. તે સમજી જાય છે કે આ લોકો પરોપજીવી છે, જેઓ બીજાની ભૂળપણ અને લાલચ પર જીવે છે.
અને જેમ્સનું આંતરિક મનોમંથન?
એ શ્વેત સમાજના નૈતિક પતન પર તીખો પ્રહાર કરે છે. આ સાહસ હવે એક ભયાનક અગ્નિ પરીક્ષામાં ફેરવાઈ જાય છે.
અને આ અગ્નિ પરીક્ષા તેના સૌથી ખરાબ તબક્કે પહોંચે છે, જ્યારે ડ્યુક જેમ્સ સાથે વિશ્વાસઘાત કરે છે.
હા, વાર્તા તેના સૌથી નિરાશાજનક અને અંધકારમય તબક્કે પહોંચે છે, જ્યારે પેલો ડ્યુક માત્ર $40માં જેમ્સને ફેલ્પ્સ પરિવારને વેચી દે છે.
$40માં?
હા, આ વિશ્વાસઘાત જેમ્સના દરેક ભયને સાચો પાડે છે. તેને ફરીથી પકડી લેવામાં આવે છે, સાંકળોથી બાંધી દેવામાં આવે છે અને એક ઝૂંપડીમાં કેદ કરી દેવામાં આવે છે.
એની આઝાદીની સફરનો અહીં જાણે દુઃખદ અંત આવી જાય છે.
ખરેખર
આ ભાગ વાંચતે વખતે બહુ હતાશા અનુભવાય છે. અને અહીંથી જ એવરેટ માર્ક ટ્વેનની મૂળ કૃતિની સૌથી આકરી ટીકા કરે છે.
હા, ખાસ કરીને ટોમ સોયરના પાત્ર દ્વારા.
શું થાય છે?
હક જેમ્સને શોધી કાઢ્યા પછી મદદ માટે તેના મિત્ર ટોમ સોયરને બોલાવે છે. અને ટોમ, જે પેલી સાહસિક પુસ્તકોના નશામાં ચૂર છે,
હા,
તે જેમ્સને બચાવવાની એક સરળ યોજનાને એક બિનજરૂરી, નાટકીય અને અત્યંત ક્રૂર ખેલમાં ફેરવી દે છે.
ખેલ મતલબ કે એક માણસના જીવન મરણનો સવાલ છે અને આ છોકરાઓ માટે એ માત્ર એક રમત છે.
બિલકુલ. અને આ ખેલ જેમ્સ માટે શારીરિક અને માનસિક યાતના સમાન છે.
શું કરાવે છે એ લોકો એની પાસે?
ટોમની કાલ્પનિક યોજનાઓ મુજબ જેમ્સને ચમચી છરીથી સુરંગ ખોદવા, પોતાના લોહીથી ડાયરી લખવા.
પોતાના લોહીથી?
હા, અને પોતાની ઝૂંપડીમાં સાપ, ઉંદરો જેવા જીવજંતુઓ સાથે રહેવા માટે મજબૂર કરવામાં આવે છે.
હે ભગવાન!
છોકરાઓ માટે જે રોમાંચક રમત છે, તે જેમ્સ માટે ધીમી અને દર્દનાક યાતના છે. એવરેટ અહીં જેમ્સના વિચારોને શબ્દ આપે છે. તેઓ મારા જીવન સાથે રમત રમી રહ્યા હતા.
આ તો ભયાનક છે. અને આ જ એવરેટનો મુખ્ય મુદ્દો છે. આ શ્વેત નિર્દોષતા ખરેખર કેટલી ખતરનાક અને હિંસક શક્તિ બની શકે છે.
સાચી વાત. ટોમ અને હકની નજરમાં આ એક સાહસ છે, પણ તેઓ એ નથી સમજતા કે તેમના મનોરંજનની કિંમત
જેમ્સ પોતાની ચામડી અને આત્માથી ચૂકવી રહ્યો છે.
અને આ કહેવાતી બચાવ યોજના છેવટે નિષ્ફળ જાય છે. ભાગતી વખતે ટોમને ગોળી વાગે છે અને આખો ખેલ ખુલ્લો પડી જાય છે.
અને પછી
અહીંથી વાર્તા ટ્વેનના અંતથી સંપૂર્ણપણે અલગ અને ક્રાંતિકારી વળાંક લે છે. ખબર પડે છે કે મિસ વોટસન 2 મહિના પહેલા જ મૃત્યુ પામી છે.
ઓહ!
અને તેણે પોતાની વસિયતમાં જેમ્સને આઝાદ કરી દીધો હતો.
ટ્વિનની નવલકથામાં આ એક સુખદ અંત જેવું લાગે છે, પણ એવરેટ માટે આ વાર્તાનો અંત નથી.
ના, આ તો એક નવી શરૂઆત છે.
કારણ કે અહીં જ એ સવાલ ઊભો થાય છે, શું એ સાચી આઝાદી કહેવાય? એક કાગળનો ટુકડો તમને કાયદેસર રીતે આઝાદ બનાવી શકે, પણ શું એ તમને સમાજની નજરમાં સન્માન આપી શકે?
બિલકુલ. અને જેમ્સ આ વાત સમજે છે, તેથી તે હવે ભાગેડું રહેવાને બદલે પરિસ્થિતિનો અંકુશ પોતાના હાથમાં લે છે.
શું કરે છે?
તેને ખબર પડે છે કે તેની પત્ની સેડી અને પુત્રી લિઝીને પણ વેચી દેવામાં આવ્યા છે. હવે તે ભાગી નથી રહ્યો,
પણ શિકારી બની ગયો છે.
હા, તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, પોતાના પરિવારને શોધવો અને તેમને મુક્ત કરાવવા. તે હવે જીમ નથી જે ભાગ્યના સહારે જીવે, તે જેમ્સ છે જે પોતાનું ભાગ્ય પોતે લખવા નીકળ્યો છે.
આ તો આખા પાત્રનું જબરદસ્ત રૂપાંતરણ છે. તે હન્ટેડમાંથી હન્ટર બની જાય છે.
અને આ નવી સફરમાં તે પોતાની બુદ્ધિ અને હિંમતનો એવો ઉપયોગ કરે છે જે પહેલાં શક્ય નહોતું. તે ગુલામોને પકડનારાઓનો સામનો કરે છે, તેમને હરાવે છે.
અને તમે કહેતા હતા કે એક કાયદાનો રક્ષક પણ બને છે.
હા, એક જગ્યાએ તો તે માહિતી મેળવવા માટે એક નાના શહેરમાં કાયદાનો રક્ષક એટલે કે લોમન પણ બની જાય છે. તે હવે છુપાઈને જીવતો નથી,
પણ વ્યવસ્થાની અંદર રહીને પોતાની ઓળખનો ઉપયોગ કરીને તેને તોડવાનો પ્રયાસ કરે છે. એટલે નવલકથાનો અંત કોઈ સુખદ સમાધાન નથી.
ના, જરાય નહીં. એ તો એક વધુ જોખમી સંઘર્ષની શરૂઆત છે,
જે આપણને બતાવે છે કે સાચી સ્વતંત્રતા એ માત્ર બંધનમાંથી મુક્તિ નથી, પણ પોતાની જવાબદારીઓ નિભાવવાની શક્તિમાં છે.
એકદમ બરાબર. ચાલો આખી ચર્ચાને અંતે આ કૃતિના મુખ્ય વિષયોને ફરી એકવાર જોઈએ. મને લાગે છે કે સૌથી પહેલો વિષય છે ભાષા અને શક્તિ.
હા, જેમ્સનું સતત કોડ સ્વિચિંગ.
બરાબર. શ્વેત લોકો સામે તૂટક ફૂટક બોલી અને ખાંડીમાં તેની સાહિત્યલિક ભાષા, એ બતાવે છે કે ભાષા દમનનું સાધન પણ છે અને મુક્તિનું હથિયાર પણ.
હા, તેની તૂટક ફૂટક બોલી એનો બખ્તર છે અને તેની સાચી ભાષા એની આઝાદી છે. બીજો મુખ્ય વિષય છે માનવ ગરિમા.
બરાબર.
એવરેટે જીમના એક પરિમાણીય વ્યંગચિત્રને તોડીને એક સંવેદનશીલ, બુદ્ધિશાળી અને પ્રેમાળ માનવીનું નિર્માણ કર્યું છે. પોતાનું સાચું નામ જેમ્સ પાછું મેળવવું
એ પોતાની સંપૂર્ણ ઓળખને ગરિમાને પુનઃપ્રાપ્ત કરવાનું પ્રતીક છે.
બિલકુલ.
અને ત્રીજો અને કદાચ સૌથી ભાવનાત્મક વિષય છે પિતૃત્વ અને કુટુંબ.
હા, જેમ્સનો તેના પરિવાર પ્રત્યેનો અતૂટ પ્રેમ એ આખી વાર્તાનું ભાવનાત્મક કેન્દ્ર છે.
ભલે તેની પત્ની અને પુત્રી શારીરિક રીતે મોટાભાગની નવલકથામાં ગેરહાજર હોય, પણ તેઓ જેમ્સના દરેક વિચાર, દરેક નિર્ણયમાં હાજર છે.
આ પ્રેમ જ આ વાર્તાને એક સાહસ કથાથી ઉપર ઉઠાવીને પારિવારિક બંધનની એક મહાગાથા બનાવે છે.
સાચી વાત.
અને આ જ કારણે આ પુસ્તકનો પ્રભાવ ખૂબ ઊંડો છે. તે હકલબરી ફિન વાંચવાની આપણી રીતને કાયમ માટે બદલી નાખે છે.
હા,
તે આપણને એ સ્વીકારવા મજબૂર કરે છે કે અમેરિકાની કેટલીક પ્રિય સાંસ્કૃતિક કથાઓ વિસ્મૃતિ અને પીડાના પાયા પર બનેલી છે.
એ આપણને શીખવે છે કે દરેક વાર્તામાં એક એવી વાર્તા છુપાયેલી હોય છે જે કહેવાઈ નથી. જેમ્સ એજ અનકહી વાર્તા છે.
આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સ્વતંત્રતા કાગળ પર નહીં, પણ પોતાના અવાજને ઓળખને પુનઃપ્રાપ્ત કરવામાં રહેલી છે.
અને તે યાદ અપાવે છે કે ઇતિહાસને માત્ર વિજેતાઓની દ્રષ્ટિથી જ નહીં, પરંતુ જેમના અવાજ દબાવી દેવામાં આવ્યા છે તેમની દ્રષ્ટિથી પણ સમજવો જોઈએ.
આ કૃતિ આપણને વિચારતા કલી જાય છે કે આપણા પોતાના સાહિત્યમાં એવા કયા પાત્રો છે જેમના મૌનને આપણે ક્યારે પ્રશ્ન નથી કર્યો.
ખરેખર. અને જેમની વાર્તા કહેવાવી હજુ બાકી છે.
અને એ વિચાર સાથે જ અમે શ્રોતાઓને છોડી જઈએ છીએ. હવે પછી જ્યારે કોઈ ક્લાસિક વાર્તા વાંચો ત્યારે એ જરૂર વિચારજો કે કોનો અવાજ દબાઈ ગયો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.